તારીખ 26/6/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
690 ચાલે છે કોઈ પણ મુમુક્ષ નાની પુરુષને ઓળખે તો સમ્યક દર્શન સુલભ છે. અનંતકાળે દુર્લભ એવું જે સમ્યક દર્શન, એ સમ્યક તો નાની મળતા સુલભ છે અથવા કાંઈ દુર્લભ નથી જો ઓળખાણ થાય તો. ઓળખાણ થાય તો તેમને વિશે, નાનીને વિશે, તેમના વચનને વિશે, તેમના વચનના આશયને વિશે પ્રીતિભક્તિ થાય છે. 522માં વાક્ય અને તેથી દર્શનમોહનો અનુભાગ તૂટીને જીવ સમ્યક પ્રાપ્ત કરવાને યોગ્ય થાય છે. એ જ્ઞાનીની ઓળખાણનું મુખ્ય માધ્યમ, મીડિયમ જેને કહીએ, એ એમની વાણી છે અને ગૌણપણે એમની મુખમુદ્રા નેત્રો આદિ છે. ઓળખ થવાના મીડિયામાં બધા છે. વાણીનો જે વિષય છે એમાં નાની પુરુષની વાણીમાં કેટલા ગુણ હોય છે, કેવા પ્રકારના ગુણ હોય છે, એ વિષય આપણા આજના સ્વાધ્યાયમાં ચાલશે. 496માં ત્રીજો પેરેગ્રાફ. નાનીની વાણી પુરવાર પર અવિરોધ આત્માર્થ ઉપદેશક અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય. નાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે. અજ્ઞાનીની વાણીમાં પુરવાર પર અવિરોધ પણ હોતું નથી, પણ પુરવાર પર વિરોધ પણ હોય છે. પુરવાર પર અવિરોધ એટલે શું? કે પોતે જે કહે તેનો પોતે જ નિષેધ કરે એવું જ્ઞાનીની વાણીમાં ન બને. જ્યારે અજ્ઞાનીની વાણીમાં એ પોતે કહે એ જ વાતનું પોતે ખંડન પણ કરે અને એની પોતાને ખબર ન પડે, આવું બને છે. બીજું એમ થવાનું એક કારણ એવું પણ છે કે આત્મા જે પદાર્થ છે, વસ્તુ છે, એમાં કેટલાક વિરુદ્ધ ધર્મો છે, પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. અને વિરુદ્ધ ધર્મોને ધારણ કરવાની શક્તિ પણ એ પદાર્થમાં, આત્મામાં છે. એને વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહે છે. જેમ કે આત્મા પરિણામી પણ છે અને આત્મા અપરિણામી પણ છે. કોઈ એક નયથી એ પરિણમતો પણ જોવામાં આવે છે અને કોઈ એક નય જ્ઞાનથી અનય પરિણમતો એવું એનું જે ધ્રુવ સત્વ છે એ પણ જોવામાં આવે છે. આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. આત્મા શુદ્ધ પણ છે અને આત્મા અશુદ્ધ પણ છે. આત્મામાં ગુણભેદ આદિ ભેદો પણ છે અને આત્મા અભેદ સ્વરૂપ પણ છે. આત્મામાં અનેકપણું પણ છે અને આત્મામાં એ થોડું પણ છે. સંસ્કારને એ સંસ્કાર જીલનારો પણ છે સંયોગના પર પદાર્થના, અને અસંસ્કાર નયે કોઈ પણ પદાર્થના સંસ્કાર ન જીલે એવો પણ છે. એમ અનેક પ્રકારના, આ તો થોડા કયા, એટલા તો કેટલાય એવા ગુણો છે, ધર્મો છે કે જે પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિ અથવા વિરુદ્ધ પણ પરસ્પર ધારણ કરીને રહેલા છે. એ આત્માને વર્ણવતા, એ આત્માને કહેતા બતાવતા, જેને પદાર્થ દર્શન નથી હોતું એને પોતાની ને પોતાની વાતનો વિરોધ સ્થાપવાનું બને છે. પણ જેને પદાર્થ દર્શન હોય છે, એક સાથે એટ અ ગ્લાન્સ પદાર્થને બરાબર સમજે છે, જ્ઞાનમાં લઈ શકે છે, એને એવું વિરુદ્ધ પણ ક્યાંય એની વાણીમાં આવતું નથી. કેમ કે અવિરુદ્ધ પણ વિરુદ્ધ ધર્મત્વમાં, વિરુદ્ધ ધર્મત્વ પ્રકાશતા એનું અવિરુદ્ધ પણ એ પદાર્થ ધારણ કરે છે, તો એ પદાર્થને કહેતા એવું અવિરુદ્ધ પણ એની વાણીમાં આવે છે. આ એક નાનીની વાણીનો ખાસ પ્રકારનો, વિશિષ્ટ પ્રકારનો ગુણ છે. નાનીની વાણી પુરવાર પર વિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માનું પરમ કલ્યાણ થાય એવું જે પ્રયોજન એને આત્માર્થ કહેવામાં આવે છે. આત્માર્થ એટલે શું? અર્થ નામ પ્રયોજન. અર્થ એટલે પ્રયોજન. શું પ્રયોજન છે? કે આત્મા સુખ શાંતિને પામે અને આત્મા કિંચિત માત્ર દુઃખ ને ક્લેશને ન પામે, એવું જે પ્રયોજન છે એને આત્માર્થ કહે છે. એવા આત્માર્થનો ઉપદેશક છે નાનીની વાણીમાં એક પ્રકારનો ઉપદેશ હોય છે, કે સાંભળનાર જીવનું કલ્યાણ થાય એ સુખ શાંતિને પામે, એવો ઉપદેશ એમાં રહેલો હોય છે. સાંભળનારને નુકસાન થાય, ક્લેશને અને દુઃખને પામે એવું નિમિત્તત્વ નાનીની વાણીમાં કદી હોતું નથી. હંમેશા આત્માર્થ ઉપદેશક છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે નાનીની વાણી. યથાર્થપણે સમજાય, સમજાય એટલું નહીં પણ યથાર્થપણે સમજાય, યથા અર્થમાં સમજાય, યથા સ્થાનમાં સમજાય, એટલે કે પોતે જે ભૂમિકામાં છે એ ભૂમિકામાં પોતાને નાનીની વાણીમાંથી શું ઉપદેશ મળી રહ્યો છે એવું જ્યારે પોતાને અનુભવ ગોચર થાય, ત્યારે યથા અર્થમાં, યથાર્થમાં એ ઉપદેશ નિરૂપણ થતો અપૂર્વ ભાવે સંભળાય છે, અપૂર્વ ભાવે ગ્રહણ થાય છે. અપૂર્વ ભાવે એટલે શું? કે એવું અંદરમાં લાગે છે, સાંભળનારને એવું ફીલ થાય છે કે આવા અપૂર્વ ભાવો મેં કદી સાંભળ્યા નથી, અથવા આ વાણી સાંભળતા જે મને સમજ આવે છે એવી અપૂર્વ, એ સમજ અપૂર્વ છે, આવી કદી મને સમજ પહેલાં થઈ નથી. આ તો અંતરના ઘણા રહસ્યો ખોલતી ખોલતી વાણી આવે છે. એટલે વાણીનું જે પરમ રહસ્ય આત્મકલ્યાણ હેતુભૂત છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એ જ્યારે પોતાને સમજાય છે ત્યારે અપૂર્વતા ભાસે છે. ખરેખર તો અપૂર્વતા પોતાની સમજમાં થાય છે, એને એમ લાગે છે કે વાણી અપૂર્વ છે. ખરેખર વાણી અપૂર્વ છે એવો વાણી ઉપરનો આરોપ અહીંયા અપૂર્વતા જ્યારે ભાસે છે ત્યારે આવે છે, ત્યાં સુધી વાણીની અપૂર્વતા ભાષ્યમાન થતી નથી. એટલે આ એક ઉપાદાન નિમિત્તની સંધિવાળું વાણીનું વિશેષણ છે કે અપૂર્વ અર્થની નિરૂપણ કરનાર જે વાણી હોય છે તો અપૂર્વ અર્થ શું? વાણી તો શબ્દો છે, શબ્દોના અર્થ તો વિદ્વાન પણ કરે અને ડિક્શનરી શબ્દકોશ બનાવનાર તો એક શબ્દના 10-20 અર્થ થતા હોય બધા લખી શકે, શબ્દકોશમાં તો આવે છે અધરવર્ડ જેને કહે, એ કોઈ અપૂર્વ અર્થ નથી. અહીંયા માત્ર શબ્દાર્થ નથી લેવો, એ વાણીમાંથી જે રહસ્યાર્થ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે મારા આત્માને સ્પર્શે છે કે જેની સ્પર્શનાથી મારું આત્મકલ્યાણ થાય છે, આત્માને શાંતિ મળે છે, આત્મા શાંતિના માર્ગે ચાલતો થાય છે, એ પોતાની અંદર પૂર્વે એવો અનુભવ નહીં થયો હોવાથી પોતાને લાગવા માંડે છે અને જ્યારે પોતાને લાગે છે ત્યારે એને પછી કોઈ અપૂર્વ વાણી આવે છે, વાણી કોઈ અપૂર્વ આવે છે એવું એને ભાષ્યમાન થાય છે. અપૂર્વતા જ્ઞાન દશા થયા પછી પણ એમ જ કહેતા ગુરુદેવના પ્રવચનોમાં ઘણી અપૂર્વતા આવે છે, અપૂર્વતા જ આવ્યા કરે છે, અપૂર્વતા જ આવ્યા કરે. કેમ કે જેમ જેમ એ વાણીનું અવગાહન થાય છે તેમ તેમ પોતાના અંદરના અપૂર્વ ભાવો છે એ પોતાને ભાષ્યમાન થતા જાય છે. નિમિત્ત પડે છે ગુરુદેવની વાણી, પોતાની અંદરમાં અપૂર્વતા આવ્યા કરે છે ભાવોની, એ વાણી ઉપર ઉપચાર આવે છે, એ ગુરુદેવની વાણીમાં અપૂર્વતા આવે છે. વાત તો નિમિત્ત નૈમિત્તિક સંબંધની છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિત પણ હોવાથી એ વાણીમાં અનુભવનો રણકાર પણ હોય છે, એ જુદી જાતનો હોય છે. જેને જે વિષયનો અનુભવ નથી તે વિષયના અનુભવને વાણીમાં કેવી રીતે પ્રકાશે? અને કદાચ જ્ઞાનીની વાણીની નકલ કરવા જાય તો એની કૃત્રિમતા અછાની રહે નહીં. સહજ વાણી આવે અને બોલતા બોલતા કૃત્રિમતા ઉત્પન્ન થઈ જાય, એ બે વસ્તુનો આંતરો યોગ્યતાવાળા જીવ તો પારખી લે છે. એની પરખમાં એ વાત સહેજે આવે છે કે અહીંયા કાંઈ કૃત્રિમતા ઊભી થાય છે. કૃત્રિમતા જ્યાં ઊભી થાય છે ત્યાં સાંભળનાર ને પોતાની છાપ પાડવાનો જાણે અજાણે અભિપ્રાય કામ કરતો હોય છે. એ સાંભળનાર છે એને સારું લાગવું જોઈએ અને એના મનમાં મારી છાપ સારી ઉપસવી જોઈએ અને એવું ઉપસે એવું એ રીતે મારે મારું વક્તવ્ય આપવું જોઈએ અથવા પ્રદર્શિત કરવું જોઈએ. એવો જાણે અજાણે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે જ્યાં એવો અભિપ્રાય સેવાતો હોય ત્યાં લોકસંજ્ઞા છે અને ત્યાં એ વાતની અંદર એ પ્રસંગની અંદર એ વાણીની અંદર કૃત્રિમતા ભાવભાવમાં પણ કૃત્રિમતા આવ્યા વગર રહે નહીં. જે પોતાના વિષય ઉપર એકાગ્ર છે, નાની તો જ્યારે પોતે કાંઈ પણ બોલે છે પ્રકાશે છે ત્યારે એના વિષય ઉપર એ એકાગ્ર હોય છે. એનો જે વાણીનો જે વિષય છે આત્મભાવો એના ઉપર એની એકાગ્રતા હોય છે. અને વાણી સહેજ સહેજ જે નીકળવી હોય તે નીકળે છે. એક સેકન્ડ પછી ફલાણું વાક્ય બોલવું છે, આના પછી આમ બોલવું છે, એવી ગોઠવણ, એવું પ્રી પ્લાનિંગ જ્ઞાની કદી કરતા નથી. પોઈન્ટ લખીને ન જાય, નોટબુક આરે ઉતારીને કે પોઈન્ટ લખીને કે આના પછી આ બોલવું છે, આના પછી આ બોલશું, આના પછી આ સમજાવશું, આના પછી આમ. કેમ કે પદાર્થ દર્શન નથી, ત્યાં એને કઈ રીતે બોલવું એની કોઈ સિક્વન્સ પણ તૈયાર કરવી પડે છે. ત્યારે જ્ઞાનીને અંદરથી સહેજ આવે છે. જે પરિણામોનો ફ્લો છે, એ ફ્લો અંદરમાં ચાલે છે એ પ્રમાણે સહેજે સહેજે વાણી નીકળે તે નીકળે. ગુરુદેવ તો કોઈ વાર એવું બોલતા કે આજનું પ્રવચન એવું છે કે અમને આશ્ચર્ય થાય છે. શું આજનું પ્રવચન એવું છે કે અમને આશ્ચર્ય થાય છે, આવું નીકળશે એ અમને ખબર નહોતી. એટલે કે કંઈ વિચારીને કહેવું, ગોઠવીને કહેવું એમ નહીં, વિચારીને કહેવું એવું પણ નથી. બીજું કે લબ્ધિ તો કેવળ જ્ઞાનને ઉત્પન્ન થઈ ગઈ હોય છે, જ્યાં સ્વાનુભવ ઉત્પન્ન થાય છે ત્યારે એ સ્વાનુભવની સાથે સાથે કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે બાર અંગધારે જે ન્યાય કાઢે તે ચોથા ગુણ સ્થાનવાળા જ્ઞાની કાઢી શકે. એટલે એ લબ્ધમાંથી, લબ્ધિમાંથી ક્યારેક શું નીકળે એનું પોતાને પણ વિચાર કે ખ્યાલ હોતો નથી અને નીકળી જાય છે. અને પદાર્થનો અનુભવ હોવાથી અનુભવની અંદર એ પોતાના સ્વરૂપને વિશે જાગ્રત હોવાથી બીજા આત્માઓને પણ આત્મા, એનો આત્મા જાગ્રત થાય એવું સાતત્ય એ વાણીની અંદર હંમેશા હોય છે. સતતપણે એ ટોન સતતપણે રહે છે કે બીજો આત્મા પણ મોહ નિંદ્રા છોડી શકે અને જાગ્રત થાય. અનુભવ બધું દેખાય, યોગ્યતા હોય તો બધું દેખાય, ભાગી જાય. અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે એટલે સાંભળનારને એ અનુભવ થાય છે કે મને જગાડે છે, હું સુઈ ગયો છું, મને મને જગાડ્યો, મને જગાડ્યો. મને પહેલાં ખબર નહોતી, આ મારું બફમમાં જતું હતું, ઊંઘમાં જતું હતું, પહેલાં પણ સાંભળતો હતો ને હવે પણ સાંભળું છું. અંદર જાગૃતિ આવે છે, અંદર જાગૃતિ આવે છે કેમ કે એમની વાણીમાં એ સતત જાગૃત કરાવે એવી એક વિશિષ્ટતા જોવામાં આવે છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હતા નથી, ઉપર કહેલા એવા જે ગુણો છે એ માત્ર જ્ઞાનીની વાણીમાં હોય છે, બીજાની વાણીમાં એ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ એ ઉપર કયા, એમાં સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર વિરુદ્ધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, જેવો પદાર્થ છે એ પદાર્થનું એને દર્શન હોતું નથી. આત્મા ધ્રુવ પણ રહે અને પરિણમતો પણ રહે, સર્વકાળે ધ્રુવ પણ રહે અને સર્વકાળે પરિણમતો પણ રહે, એ કેવી રીતે બનતું હશે? એ પુરવાર પર અવિરોધ એવું જે પદાર્થ દર્શન છે એમાંથી જ એ વાતનું નિરૂપણ યથાર્થ થઈ શકે, નહીતર યથાર્થ થઈ શકે. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એને કલ્પના કરવી પડે છે, પદાર્થ આવો હોય બધું, આત્મા આવો છે, આત્મા આવો છે, કલ્પિત કલ્પી કલ્પીને કહે છે. જ્ઞાનમાં પદાર્થ ભાષ્યમાન થતો નથી, આત્મા પોતે પદાર્થ છે, એ પોતાના જ્ઞાનમાં એનો ફોટો પડતો નથી. પછી સાંભળેલું કે વાંચેલું હોય એના ઉપરથી પોતે અનુમાન લગાવીને કંઈક કલ્પના કરે કે આત્મા તો આવો છે, આત્મા તો આવો છે, એ કલ્પના થયા વિના રહે નહીં. અને પોતે જેવી કલ્પના કરી હોય એ કલ્પનાથી કંઈક બીજી વાત આવે, ફેરફારવાળી વાત આવે, તો એને એ વાત બેસતી નથી. કેમ કે અન્યથા નિર્ણય કરી ચૂક્યો છે. આપણે ત્યાં બહુ મોટી ઘટના બનેલી કે ઉગાનીજીની ચર્ચા વગેરે પ્રસિદ્ધ થયું ત્યારે આત્મા અપરિણામી છે એવું વિશેષપણે એમની ચર્ચામાં એ શબ્દ પ્રયોગ આવતો હતો. આપણે આપણા સમાજમાં અપરિણામી શબ્દ અપરિચિત હતો. ગુરુદેવે તો કહેલું, અને તો આપણે બીજા ભાગમાં 280 ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનના ફકરા દ્રવદૃષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં મૂકેલા છે, છાપેલા છે. એટલે ગુરુદેવની વાણીમાં તો એ વાત આવેલી, પણ એવી વાત ક્યારેક આવતી હોય એટલે ધ્યાન ન ગયું હોય. અને પરિણામ તો એવો જે આત્મા છે એ તો પાકું થઈ ગયું હોય ને એની કલ્પના પણ થઈ ગઈ હોય. અપરિણામી જ્યારે વાત આવે આવું હોય નહીં. જ્ઞાની તરીકે અપ્રસિદ્ધ હતા. ઉગાનીજી જ્ઞાની છે એ વાત અપ્રસિદ્ધ હતી, એટલે જ્ઞાની તરીકે એનો સ્વીકાર થવો પણ બને નહીં. તો કોઈ પણ માણસ જાણેલો કે અજાણ્યો જ્ઞાની નથી એ કોઈ નવી વાત કરે તો ન સ્વીકારવામાં આવે. પણ એ નવી વાત છે એ યથાર્થ છે કે અયથાર્થ છે એનો તો વિચાર કરવો જોઈએ, વિવેક કરવો જોઈએ. અને મને ખબર નથી, મેં સાંભળ્યું નથી, માટે બરાબર નથી, અથવા મારી કલ્પનામાં એ વાત સેટ થતી નથી, માટે બરાબર નથી, એમ પોતાને જ્ઞાન પ્રાપ્તિ થયા વિના જજમેન્ટ લેવું એ પણ યોગ્ય નથી. જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે, પણ જજમેન્ટમાં આવવું યોગ્ય નથી. સામાન્ય જીવ જિજ્ઞાસામાં તો રહી શકે કે નહીં? તો પોતે સામાન્ય છે એમ જો પોતાને ખબર પડે તો જિજ્ઞાસામાં રહે, જજમેન્ટ શા માટે બાંધે છે? જે જજમેન્ટ લેવાને પોતે યોગ્ય નથી, અધિકારી નથી, એ વાતનું જજમેન્ટ પોતે શા માટે લેવું જોઈએ? એ તો જોખમ ઉઠાવવાની વાત છે. એવું જોખમ શા માટે લેવું જોઈએ? તો થોડો એ વાતનો વિરોધ થયો. પછી ગુરુદેવ એ વાત વારંવાર પ્રવચનમાં લેવા માંડ્યા, આત્મા અપરિણામી છે, પરિણામી પણ તો છે પણ અપરિણામી પણ છે, ધ્રુવ છે. ધ્રુવનો અર્થ જ અપરિણામી થાય છે. ઉત્પાદ્યનો અર્થ પરિણામ વાળો થાય, ઉત્પાદ્ય વાળો કહો તો પરિણામ વાળો થાય, પણ ધ્રુવત્વલ્ય તો અપરિણામી છે. તો ધ્રુવત્વ સમજાયેલું નહીં, એનો અર્થ શું છે? ધ્રુવ શબ્દ આવેલો પ્રસિદ્ધપણે ગુરુદેવની વાણીમાં ધ્રુવની વાત ઘણી આવે, નિત્યની અને ધ્રુવની વાત ઘણી આવે, પણ શબ્દ અપરિણામી ન આવે. તો ધ્રુવની કલ્પના કરી હોય તો અપરિણામી અને ધ્રુવ બે એક છે એ વાત પોતાને ભાસતી નથી. ઘણો વિરોધ થયો. 4-5 વર્ષે એ વાત ઠેકાણે પડી. પછી ગુરુદેવે ત્રીજો ભાગ બહાર મૂક્યો, નહીતર બાન મૂકી દીધું હતું, રિસ્ટ્રિક્શન મૂકી દીધું, બધાને આપતા નહોતા, વેચાણમાં મૂકેલું હતું, પોતાને હાથે જોઈ જોઈને આપે. મતલબ કહેવાનો આશય શું છે? કહેવાનો આશય એ છે કે પોતે આત્મ સ્વરૂપને વિશે કલ્પના કરવી યોગ્ય નથી. જે માત્ર અનુભવથી, અનુભવ ગોચર કરવા યોગ્ય પદાર્થ છે, એ પદાર્થનો અનુભવ કર્યા વિના માત્ર તેની કલ્પના કરવી તે ગ્રહિત મિથ્યાત્વ છે. યોગ્ય નથી એટલે ગ્રહિત મિથ્યાત્વ છે. અને એ પ્રકારમાં ક્યારે પોતે ન જાય એની સાવધાની રાખવી જોઈએ. ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, પણ કલ્પિત રીતે પદાર્થને નિર્ણય કરવો નહીં. સત એટલે અસ્તિત્વ ધરાવનાર પદાર્થ, છે દ્રવ્યો, શું એ ઉત્પાદ વે ધ્રુવ વાળા છે. ધ્રુવત્વ પણ છે અને એનામાં ઉત્પાદ વે પણ છે. એમાં આત્મા હોવાથી આત્મા પણ ઉત્પાદવે ધ્રુવ યુક્તિમ સત છે. અને છ એને એ પરિભાષા, એ વ્યાખ્યા લાગુ પડે છે. એટલે જનરલ ડેફિનેશન છે પદાર્થને. એવું લાગે છે, એવું જ્ઞાનમાં ભાસે છે, આ પ્રશ્ન છે તો એ બરાબર સાચું છે. નહીતર પોપટ પણ રામ રામ તો બોલે છે, તેને પૂન થાય કે ન થાય? પોપટને રામ રામ બોલે તો ન થાય. કેમ કે એને કલ્પના હોય છે કે મને મરચું રીંગણું જમરું ખાવા આપે છે રામ રામ, પણ કંઈક એવું જ કંઈક હશે, કોઈ ફળ ફૂલ હશે જે મને ખાવા આપે છે. એ રામ રામ બોલે તો એને કાંઈ રામ શું છે એ ખબર નથી, એના જેવું થાય. એમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પણ પોતાને પોતાનો આત્મા એવો લાગે નહીં, ભાસે નહીં, તો એ તો એક ખાલી ગોખવા જેવી વાત થઈ. ગોખવાનો કાંઈ તો અર્થ નથી, ભાવ ભાષા વિના ગોખવાનો કોઈ અર્થ નથી. હા, ઘડિયા પાકા કરો, અત્યાર સુધી એ જ કર્યું છે, ભાવ ભાષણ કર્યું નથી. ગુરુદેવ તો પ્રવચનમાં કહેતા ભાવ ભાસવો જોઈએ, ભાવ ભાસવો જોઈએ, એમ ન ચાલે એમ કહે. સ્થાનક પાસે મેં ઘડિયાત પાકા કરતા ને બીજું શું કરતા? હવે ગુરુદેવ પાસે આવીને ઘડિયાત પાકા કરવાનું રાખે તો ઓલામાં નામાં શું ફેર પડ્યો? હા, ઘડિયાળ એટલે શું? એક કું એક, બે બે કું, બે ત્રણ એકું ત્રણ, બે દુ ચાર, ત્રણ તરી નવ, ચાર તરી બાર, મૂકી નાખ્યું. પછી વચ્ચેથી કોઈ મૂકે ચાર તરી બાર પણ ત્રણ ચોક, તો માથું ખંજવાળવું પડે. ચાર તરી બાર પછી પાંચ તરી પંદર આવે. હવે તમારા મતમાં ત્રણ ચોક વળી ક્યાંથી આવી ગયો? વાત તો એ નહીં છે, ચાર તરી બાર ને ત્રણ ચોક પણ બાર જ થાય, પણ મૂકી નાખ્યું હોય ગોખવાની બહાર જરાક જાય એટલે મૂંઝાઈ જાય, અકળાઈ જાય, પોતાને ખ્યાલ ના આવે. એટલે બીજાની વાણીમાં આત્માને કહેતા ઠામ ઠામ પોતે કલ્પના કરીને કહે છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. મંદ દશાવાન અને જઘન્ય દશાવાન મુમુક્ષુને થવા યોગ્ય નથી, એમ એમાંથી નીકળે છે. શું લીધું? કે એ આદિ નાના પ્રકારના ભેદથી નાની અને સુષુજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. નાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, નાનીને તો પ્રેક્ટિસ છે અને એમની નિર્મળતા જ્ઞાનની ઘણી છે, એટલે એ નિર્મળતાનો સહજ સ્વભાવ છે કે જ્ઞાનીને તો ખબર પડી જાય છે કે આ વિષયથી અજાણ્યો માણસ છે. ભલે આત્મા ઉપર ભાષણ આપે છે પણ એ વિષયથી અજાણ્યો છે એનો ખ્યાલ આવ્યા વગર રહે નહીં. જેમ ડૉક્ટર બીજા ડૉક્ટર સાથે વાત કરે અને બંને ડિસેક્શન કરેલું હોય મનુષ્ય શરીરનું, એટલે એને ખબર હોય કે આના પછી આ, આના પછી આ, આના પછી આ, આમ હોય, આમ હોય, આમ હોય. શું શરીરને એ લોકો કાપીને જોવે છે ને, એટલે એને એનેટોમી કહે છે. તો એનેટોમિકલી કોઈ વાત કરતા હોય તો એકબીજાનો અનુભવ ને જ્ઞાન હોય એટલે તરત સમજી જાય. તમે આંખમાં ટીપું નાખો તો એ ગળામાં પણ આવે ખરું, કેમ કે ત્યાં બધો રસ્તો એ જ છે. નાક આંખ ને ગળાનું કનેક્શન અંદરમાં છે. આંખમાં ટીપા નાખે ને ગળામાં આવે. આંખમાં અતરસ જાય તો નાકમાંથી બહાર નીકળી જાય, જાય શકે ને. દાર્શ વિજ્ઞાન છે તો એને પોતાનો અનુભવ છે, એટલે પોતાના અનુભવથી મેળવીને આ વાત બરાબર છે કે આ વાત બરાબર નથી, એટલે શબ્દ ભલે ગમે તેવો આવે નવો ભાવને પરખી લે છે. નાનીને તો, નાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. પોતાને અંદરમાં હું શુદ્ધ આત્મા છું, હું નાયક ધ્રુવ આત્મા છું એનું ભાન વર્તે. પોતે અનંત ગુણનું નિધાન છે, અનંત દૈવી ગુણની સંપત્તિ મારા આત્મામાં ભરેલી છે એનું પ્રગટ ભાન જેને વર્તે છે એ એના ભાનમાં બોલે છે, અને બાકીના બેભાન પણ એ વાત કરે છે. ભાનમાં બોલે ને બેભાનમાં બોલે એ ભાનવાળાને ખબર પડી જાય છે. કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. શું કહ્યું? બહુ મહત્વની વાત કરી છે આ જગ્યાએ. ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય, એટલે આત્માનું ભાન હોય તે જ્ઞાની આત્માને, આત્માનું કલ્યાણ સાધતા સાધતા એ સાધવાની વાત કરે છે. આશય એટલે શું? આત્મકલ્યાણને સાધવું તે અહીંયા આશય છે. વાણીનો આશય શું છે? કે આત્મકલ્યાણને સાધવું. કેવી રીતે આત્મકલ્યાણ સધાય છે? કે આત્માના આત્મદર્શનથી આત્મકલ્યાણ સધાય છે. બીજી રીતે તો આત્મકલ્યાણ સધાતું પણ નથી. તો જે જેને આત્માનું પ્રગટ દર્શન વર્તે છે અને તેથી જે આત્મકલ્યાણને સાધી રહ્યા છે એ પોતે ભાન સહિત જે પરિણમન છે, એ પરિણમનની અભિવ્યક્તિ એની વાણીમાં જે આવે છે એ પ્રકાર બીજાની વાણીમાં આવી શકે નહીં. એટલે એમ કહ્યું કે ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય, એટલે આત્મકલ્યાણને સાધવું તેનો ઉપદેશ ઉપદેશી શકાય નહીં એમ સહેજે જ્ઞાની જાણે છે. તે એટલે જ્ઞાની જાણે છે. 12 અંગની અંદર 11 અંગને 14 પૂર્વનું જે શ્રુત છે, દ્રવ્ય શ્રુત, ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી જેનો જન્મ થયો છે, અને ગણધરદેવોએ જેની રચના કરી છે એ 12 અંગ છે, એ દ્વાદશાંગનું રહસ્ય અને દ્વાદશાંગનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય આત્મકલ્યાણ કેવી રીતે સાધવું, આત્મકલ્યાણ કેવી રીતે થાય એવી જે રીત છે, એટલે કે વિધિ છે, કાર્ય પદ્ધતિ છે, એ 12 અંગના સારભૂત છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય છે. એ સૂક્ષ્મ વિષય જેની વાણીમાં પ્રકાશિત થાય છે ત્યારે જ્ઞાનીને સમજાય છે કે આ 12 અંગનો સાર આવ્યો, અહીંયા 12 અંગનો સાર આવ્યો. કૃપાળુદેવના પત્રો ઉપરથી, કૃપાળુદેવ મોજૂદ નથી તો પણ ગુરુદેવ એમ કહેતા કે 12 અંગનો સાર છે એમ કહેતા. પ્રવચન નમનીતમાં તો એ વાત આવી ગઈ છે, જે ત્વરાથી 17મા વર્ષ પહેલાંના 10 વચનો ઉપર પ્રવચન કર્યા, 6 પ્રવચન, એમાં 12 અંગનો સાર છે એ વાત લીધી છે. આ 12 અંગનો સાર છે. કહે છે કે ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉદ્દેશી શકાય નહીં એમ સહેજે જ્ઞાની જાણે છે. એવો જ એક સૂક્ષ્મ વિષયનો પુરાવો છે સમયસારની ટીકા. સમયસારની અમૃતચંદ્રાચાર્યદેવે જે ટીકા કરી છે એ ટીકામાં એ ટોન છે. પદ્ધતિ શું છે આત્મકલ્યાણ સાધવાની, પદ્ધતિ શું છે, અને એમાં પણ સુરતાલી શક્તિનું જે વર્ણન કર્યું છે એ એક એક શક્તિ, એ શક્તિએ પરિણમતો જે આત્મા, એ પ્રકારે એનું વર્ણન કર્યું છે. શક્તિ, શક્તિના સ્વભાવપણે પરિણમે ત્યારે એ શક્તિનું સ્વરૂપ પ્રગટ થાય છે, એ પ્રકારે એ શક્તિની વ્યાખ્યા કરી છે. એક એક શક્તિની વ્યાખ્યા એ રીતે કરી છે. અને ગુરુદેવે એમના એના ઉપરના જે પ્રવચનો કર્યા છે એમાં એ અમૃતચંદ્રાચાર્યની શૈલીથી પ્રવચન કર્યા છે. જે શૈલીથી એમણે વ્યાખ્યા કરી છે, ટીકા કરી છે, એ જ શૈલીથી એમણે પ્રવચન કર્યા. એટલે ગુરુદેવને અમૃતચંદ્રાચાર્ય દેવની જે સમયસારની ટીકાની શૈલી છે એ પરિણમી ગઈ પોતાને, અને એ શૈલી પરિણમી ગઈ એ પ્રકારે જ એમણે પ્રવચનો કર્યા છે. આત્મા ધ્રુવ શક્તિનો પર્વત છે. આત્મા ધ્રુવ શક્તિઓનો બધી શક્તિઓ ધ્રુવ રહે છે ને આનાથી, અને એ પર્વત જેમ કોઈ માણસનો પગ ધોવામાં આવે, પાદ પ્રક્ષાલન જેને કહેવામાં આવે, એનું બહુમાન કરવામાં જ્યારે આવે ત્યારે પગ ધોવામાં આવે છે. કહે છે કે ધ્રુવ પરમાત્મા છે, ધ્રુવ પર્વત જેવો પરમાત્મા છે, ઉછાળતા રે શક્તિને એના ઉપર એમ કહે છે. હું સરસ પ્રવચનોની અંદર ટોન આવતો હતો ગુરુદેવને, અને એનું પ્રક્ષાલન તું કર, એ પરમાત્માનું પ્રક્ષાલન તું કર, જેમ ભગવાનની પ્રતિમાનું પ્રક્ષાલન કરવામાં આવે છે ને, અભિષેક જેને કહે છે, પ્રક્ષાલન કહે છે, એ આ પ્રક્ષાલન અંદરથી કરવાનું છે. પોતાના શક્તિના પરિણામને ધ્રુવ પ્રત્યે જ ઉછાળવાનું છે. હા, અનંત શક્તિઓનો સમુદ્રમાં જેમ પાણીનો લોટ ઉછળતો હોય છે એમ અનંત શક્તિઓના શુદ્ધ પરિણામનો લોટ અંદરથી ઉછળે અને ધ્રુવ ઉપર જાય. હવે ઉછાળ ઉછાળે ને તો એ બાજુ આખું ચિત્ર ખડું કરી દેતા, એવી રીતે શક્તિઓના પ્રવચન કર્યા છે. એ અનુભવ સહિત પણ આમીના એ પ્રકારની ભાષા આવે. બહુ સરસ પ્રવચન આવ્યા. અજ્ઞાન ને જ્ઞાન નો ભેદ્યને સમજાયો છે. આગળ કહે છે, કોણ કેવો મુમુક્ષુ જ્ઞાની અને અજ્ઞાનીની વાણીના તફાવતને સમજી શકે, જાણી શકે એની ચર્ચા કરે છે. કે અજ્ઞાન ને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે એને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. કેમ કે એ જ્ઞાનીને કાંઈ નવા શિંગડા ઉગે છે એવું તો કાંઈ છે નહીં. શું કે એના કપાળે કાંઈ બોર્ડ લાગે છે એવું બનતું નથી. ત્યારે કે એના પરિણમનમાં જ્ઞાનત્વ શું છે, જ્ઞાનીનું જ્ઞાનત્વ શું છે, અજ્ઞાનીનું અજ્ઞાનત્વ શું છે, જ્ઞાનપણું શું અને અજ્ઞાનપણું શું, એ ભાવ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજી શકાય. એટલે જેને જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ એટલે તફાવત સમજાય છે એને જ જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ પણ સહેજે સમજી શકાય છે. એમને તો કેવી કેવી વાતો લખી છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. દિનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્ય સનાવ. જ્ઞાન કોને કહે છે? જીનવર જ્ઞાન કોને કહે છે? આ સમજવા જેવું છે. જ્ઞાન કોઈ કવિ ચાતુરી નથી, જ્ઞાન કોઈ ભાષા નથી. કેવી કેવી વાતો લખે છે. જ્ઞાન જ્ઞાની માં કરો પરખવાનો વિષય છે. જ્ઞાનીનું જ્ઞાનત્વ શું છે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો તફાવત સમજી શકાય. ક્યાં ભાષામાં વ્યામો પામે, ક્યાં કવિતામાં વ્યામો પામે, અને ક્યાં મનની મતનું શાસ્ત્ર વાંચે તો ક્યાં અજ્ઞાની લાગે છે એમ નથી. જ્ઞાની પણ અન્ય મતના શાસ્ત્રો વાંચે, એમાંથી તારવે કે ભગવાનની વાણીની મૂળ વાત આ જગ્યાએ છે ને એના ઉપરથી કલ્પના કરીને સંપ્રદાય ચાલ્યો તે આ પ્રકારે ચાલ્યો. શું ભગવાનની વાણીમાંથી ઊભું થયું ને, તો મૂળ વાત કઈ હતી? પછી એમાંથી આભાસ થઈને શું શું થયું? એ મૂળ વાત અને આભાસ બંનેને ડિફરન્શિયેટ કરે છે, જુદા પાડી શકે છે. એ જ્ઞાનીનું જ્ઞાન છે. જ્ઞાનીને એ જ્ઞાન ભાષા એનો અર્થ શું કે એને બે વાત જુદી પાડી શક્યા. એક બહુ સારો દ્રષ્ટાંત ગુરુદેવ આપતા હતા હંસનો. હંસ છે એ જ્યાં દૂધમાં ચાંચ મારે એટલે દૂધને પાણી જુદા, પાણી છૂટું પડી જાય સાવ, અને દૂધ છે એનું દૂધપણાનું કોકડું હાવું જુદું વળી જાય. એ દૂધ પીએ પાણી પીએ નહીં. એમ જ્ઞાનીનું નિર્મળ જ્ઞાન છે એ આત્માને અને અનાત્માને જુદા પાડી દે છે, રાગ ને જ્ઞાનને જુદા પાડી દે છે. એ જ્ઞાનીનું જ્ઞાનત્વ છે. જ્ઞાન છે આનંદની મોહર સહિત છે. જ્ઞાન હોય ને આનંદ ના આવે તો એ જ્ઞાન જ્ઞાન નથી પણ અજ્ઞાન છે એમ છે. અજ્ઞાન ને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે એટલે ઓળખી શકે છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, જો એવી સરસ વાત કરે છે. સૂક્ષ્મ જ્ઞાનમાં ક્યાંય આશ્ચર્ય પામતો હું નથી. જ્ઞાનીને સૂક્ષ્મ જ્ઞાન શાસ્ત્રનું એવું હોય, પાણીના પૂરના પ્રવાહની પેઠે બોલે, બોલવામાં ઓરેટરી એવી હોય, જેટલી યાદદાસ્ત હોય એટલું કંઠસ્થ હોય, અને પાણીનું પૂર ચાલે એમ એક ધારું બોલે, બોલતા થાકે નહીં, અથવા કાંઈ ગળામાં ફેરફાર થાય નહીં, બહુ સરસ કુદરતે એ જાતનો પુણ્યયોગ હોય વાણીનો. શું કહે, જે બોલી દઉં છું કે જે જ્ઞાનીમાં જે વાણીમાં આત્માના ભાવની વિનાશ ન હોય, અથવા જે આત્મભાવથી ભીંજાયેલી વાણી ન હોય, એ વાણી શુષ્ક લાગે. ત્યારે જેમ કાગડો બોલે એ કઠોર લાગે, અને કોયલ બોલે તે મધુર લાગે, એમ હમકું લીધું છે કે આત્મજ્ઞાન વિનાની વાણી હમકો વાણી કાગ પક્ષી જશે લગતી હૈ, કઠોર લાગે છે. ભલે ગમે એવી ઓરેટરી હોય એમાં રસ આવે નહીં. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એટલે ક્યાંય પણ અજ્ઞાનમાં મોહ પામતો નથી, અજ્ઞાનીમાં મોહ પામતો નથી, જ્ઞાની સમજીને. એટલે બાહ્ય દ્રષ્ટિ જેની નથી રહી, અંતરદૃષ્ટિ જેની ખુલી છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને, જ્ઞાની પુરુષને અજ્ઞાન પ્રત્યેનો મોહ નથી, એ ક્યાંય બહારની કોઈ પરિસ્થિતિમાં બાહ્ય ત્યાગ બાહ્ય જ્ઞાન એમાં ક્યાંય એ મોહ પામતા નથી. એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એને શુષ્ક જ્ઞાનીના વચન કાગ પક્ષી જેવા લાગે છે, એમાં ભ્રાંતિ એને થતી નથી, લુખા લુખા લાગે, એમાં લુખાશ છે. બાકી સામાન્ય જીવોને અને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે એટલે સરખાપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. એને એમ લાગે કે આ પણ એમ કહે છે, આ જ્ઞાની પણ એમ કહે છે, ને એ પણ એમ કહે છે, બરાબર છે, બેની વાત બરાબર સરખી આવે છે, માટે જ્ઞાની લાગે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભાવ નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એને એ પ્રકારની ભ્રાંતિ થતી નથી, એને છાપ જુદી પડે છે, આને છાપ જુદી પડે છે. વાણી તો વાણી છે અજ્ઞાનીની, પણ છાપ પણ જુદી પડે છે. કોઈને વ્યામોહ થાય છે, ઉત્કૃષ્ટ મુમુક્ષુને આકર્ષણ થતું નથી. ભલે ગમે એવી સારી ઓરેટરી હોય, બાહ્ય ત્યાગ હોય, સૂક્ષ્મ શાસ્ત્રોનું સૂક્ષ્મ જ્ઞાન હોય, અને વાણીની છટા પણ હોય, આ ત્રણેય વાત હોય, તો પણ એને છાપ ન પડે, એને આકર્ષણ ન થાય, કે છે એમાં ફેર પડે છે. મને સંતોષ થતો સંતોષ નથી, અથવા પોતાની જે મૂંઝવણ છે એનો ઉકેલ ના આપી શકે. અનુભવ જ્ઞાન વિના, અનુભવથી એનો ઉકેલ આવે છે, તો અનુભવ જ્ઞાન વિના એનો ઉકેલ એની પાસે ન મળે. પછી જવાબ ભરતો આપી દે, ભરતો જવાબ આપે એનાથી સામાન્ય આત્માને સંતોષ થાય એમનો કંઈક મને ખબર નથી, તો ભરતો જવાબ આપે એનાને સંતોષ નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે જ્ઞાનીના વસનોની પરીક્ષાનું બળ તેને એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુને વિશેષપણે સ્થિર થયું છે. એની પાસે બળ છે એમ નથી લખ્યું, પરીક્ષાનું બળ એની પાસે છે એમ નથી, એ બળ એને સ્થિર થયું છે. એટલે એ પરીક્ષા બળ એક મેચ્યોરિટીના લેવલ ઉપર પહોંચેલું છે એમ કહેવું છે. સ્થિર થયું છે એનું શું કે મેચ્યોર છે, ઇમેચ્યોર નથી. આમ હશે કે આમ હશે એમ નથી, નાની હશે કે અજ્ઞાની હશે કેમ ખબર પડે, કંઈ બહુ ખબર પડે એવું નથી લાગતું. અમુક વાત બહુ સારી આવે છે, અમુક વાત બરાબર નથી આવતી, અથવા અમુક વાતમાં સંતોષ નથી થતો, કેમ હશે એમ નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ નાની અને અજ્ઞાનીના વચનોની પરીક્ષા થઈ શકે એવું એનું જે જ્ઞાનબળ છે એ જ્ઞાનબળ વિશેષપણે સ્થિર થયું છે. પરીક્ષા કરે છે, જ્ઞાનથી પરીક્ષા કરે છે. પરીક્ષા કરવાનું સાધન તો જ્ઞાન છે, ચિકિત્સક વૃત્તિ છે. જ્ઞાનનો જે ધર્મ છે, આપણે જે 44-45 ધર્મ લીધા છે ને એમાં જ્ઞાનના પ્રકરણમાં તત્વાનુશીલનમાં, એમાં ચિકિત્સા કરવી તે જ્ઞાનનો ધર્મ છે. ઘણા ધર્મોની અંદર એક ચિકિત્સા કરવી એ વાત લીધી છે. ડૉક્ટરો ચિકિત્સા કરે છે કે નહીં, એને ચિકિત્સક જ કહેવાય છે. શરીરની મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એને ચિકિત્સક કહેવાય છે. એ જ્ઞાનમાં એ ધર્મ છે. સામે જે આવે એની ચિકિત્સા કરે. જ્ઞાનીના વચનો અને અજ્ઞાનીના વચનોની પરખ કરવાનું ચિકિત્સા બળ ઉત્કૃષ્ટ મુમુક્ષુમાં બરાબર સ્થિર થયું છે, મેચ્યોરિટીના લેવલ ઉપર છે, માટે જ્ઞાનીને અજ્ઞાનીને જુદા પાડી શકે. હવે ભૂતકાળના જ્ઞાનીનો થોડોક વિષય લીધો છે. ગોપાળુદેવીની સામે એક વિષય આવે ત્યારે એને ચારે પડખેથી બહુ સારી રીતે સ્પષ્ટ કરે છે. પૂર્વકાળે કોઈ જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય, બીજાએ જીલેલી સંપાદન કરેલી નહીં. મુખવાણીનો અર્થ શું છે? ઓરિજિનલ વાણી, મોઢેથી નીકળી તેવી વાણી રહી ગઈ હોય. શું એટલે મુખવાણી અને સંપાદનમાં ફરક પડી જાય છે એમ કહેવું છે. ઓરિજિનલ જે વાણી છે એમને એમ રાખવી એનું ઘણું મહત્વ છે, અને એમાં જીલીને પોતાના ગ્રાસ્પિંગ પ્રમાણે કોઈ ફેરફાર થઈ જાય, પોતે જે ગ્રાસ્પિંગ કરી શકે એના અનુસાર પોતાની યોગ્યતા અનુસાર પછી એનું સંપાદન કરે, તો એની ઓરિજિનાલિટી જે છે એ જળવાતી નથી. એટલે ટોન બદલવાનો ત્યાં અવકાશ છે. શું વાત તો વાત છે, પણ એનો ટોન છે એનો વિશિષ્ટ ફેક્ટર છે. એ વાતનો વિશિષ્ટ ફેક્ટર એનો ટોન છે. શું માણસ નથી કહેતા કે ભાઈ જીભ સારી હોય એટલે બોલવાની વાણીની પદ્ધતિ મધુર હોય તો બધાની સાથે મીઠાશ રહે, અને જીભ કડવી હોય તો બધાની સાથે ગજિયા થાય. વાત તો એની જ છે. વાત તો જે છે, પ્રસંગ તો જો વ્યવહારના પ્રસંગો હોય છે તે હોય છે, પણ બોલવા ફેર થાય ત્યાં ક્લેશ થઈ જાય. તો એવી રીતે ફરક પડે છે ને વાણીમાં. તમે આ કામ કર્યું નથી, કોઈ વાતમાં અસંતોષ હોય તો તમે આ કામ કર્યું લાગતું નથી એમ કહેવું, અને આ કામ કેમ થયું નહીં, કેમ કર્યું નથી, બે વાત તો વાત જ નહીં, એક જ વાતની બે વાત છે. ટોન બદલી જાય, આખો ટોન બદલાઈ જાય, તરત ખરાબ લાગે છે. આવી રીતે કેમ વાત કરે છે આપણે? એમ જ્ઞાનીની મુખવાણી રહી ગઈ હોય એની અંદર જે ટોન જળવાઈ રહે છે. અરે ભાષાંતરમાં એ ટોન નથી આવતો, ઠીક. સંસ્કૃતમાં જે ટીકા છે એનું ભાષાંતર કરો હિન્દી ગુજરાતીમાં, એ ટોન નથી આવતો. હિન્દી ભાષે જ્ઞાની હોય એનું ગુજરાતીમાં ભાષાંતર કરો, નથી આવતો. આ તો ઢુંઢારીમાં છે અનુભવ પ્રકાશ દીપચંદજીનું. ઢુંઢારીમાં જે ટોન છે હિન્દીમાં નથી ને ગુજરાતીમાં નથી. આ પણ ઢુંઢારીમાં છે, સમયસાર કળશ ટીકા રાજમલજીનું. ઢુંઢારીમાં જે ટોન છે હિન્દી ગુજરાતીમાં નથી. ભલે સારા વિદ્વાને ભાષાંતર કર્યું હોય પણ જે ઓરિજિનલ વાણીમાં જે ટોન હોય છે એ ટોન એના લિટરલ ટ્રાન્સલેશનમાં નથી હોતો. શબ્દ સહજે કરેલું ભાષાંતર હોય તો પણ એમાં ટોન જળવામાં બહુ મુશ્કેલ છે. અને કેટલોક વચન રચનામાં ટોન હોય છે, જ્યારે કેટલોક શબ્દ રચનામાં પણ ટોન હોય છે, કેટલોક શબ્દમાં ટોન હોય છે. એ દરેક ભાષાના પોતપોતાના જે ખાસ શબ્દો હોય છે એ બીજી ભાષામાં અધરવડમાં મળતા નથી. જેમ કે 195 અને 86માં આવ્યું, ભાઈ પરિભ્રમણની ચિંતાથી જોઈર્યા વિના, દ્રઢ થઈને જોઈર્યા વિના એનું હિન્દીમાં ભાષાંતર નથી આવતું. સરખું વ્યથા લીધું છે, તડપણ લીધું છે, ઝૂરણાય ઝૂરણા. ભાષાંતર કરે તો એનો ટોન નથી જળવાતો. મુખવાણી હોય ગુજરાતીમાં, કૃપાળુદેવના પત્રો છે ગુજરાતીની, એની મુખવાણી છે એ રહી ગયો હોય ને કોઈ ભાષાંતર કર્યું એમાં ફરક પડે. એટલે માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે. મુખવાણી ઉપરથી હો, ભાષાંતર ઉપરથી નહીં, સંપાદન ઉપરથી નહીં, ઓરિજિનલ વાણી રહી હોય તો ભૂતકાળના જ્ઞાનીને પણ વર્તમાન કાળના જ્ઞાની જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. અને દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં એમ ભાઈનું દ્રવદ્રષ્ટિ પ્રકાશ વાંચ્યા પછી ગુરુદેવે કહ્યું કે આ જ્ઞાની છે, મને અનુભવ થયેલો છે. આ જગ્યાએ અનુભવ થયો તો એ વાત પોતે માન્ય કરી કે સમિતિના ઓરડામાં અનુભવ થયો છે એ વાત પોતે માન્ય કરી દીધી. નથી માન્ય કરી એમની વાણી ઉપરથી માન્ય. પછી તો એમના નિર્મળ જ્ઞાનમાં ઘણી વાત આવી કે જ્ઞાની છે એમની, એક ભાવમાં મોક્ષે જનારા જ્ઞાની છે, એક ભાવ તારી જ્ઞાની છે, એટલું બધું કહી દીધું. એ વાણી ઉપર છે કીધું એમને. વાણી છે એ અક્ષરદેહ છે. હા, એ મૂળ વાણી રહી ગઈ હોય તો પકડી લે જ્ઞાની. મૂળ શું છે કે એવી વિશેષ પ્રજ્ઞા છે એમની પાસે, નિર્મળ પ્રજ્ઞા છે. એવા વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની એ પ્રકારે એને ફોરકાસ્ટ કરી શકે છે ભવિષ્યમાં આ એનું આ પ્રકાર છે એ પણ અત્યારે કહી દે. એમના નિર્મળ જ્ઞાનમાં એ એવી રીતે ભાસે કે જેવી રીતે કેવળ જ્ઞાનમાં ભાસે. અફર ફરે નહીં પછી. હા, મુખવાણી રહી ગઈ એમાં, એ આશય છે કે એમના અક્ષરોમાં એમના ફેરફાર કરવો, ફોનમાં ફેરફાર ન થાય એ ખ્યાલમાં રાખવો.
ભગવાન.